अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्थापित आ भागवत कथा नी अंदर समस्त वैष्णव भक्तों नु हृदयपूर्वक हार्दिक स्वागत छे। आ संसार मां रहेवानी घणी घणी जग्याओ छे। लोको गामडे रहता होय तो ए लोको विचार करे के हूँ सिटी मां रहेवा जतो रहूं, शहर मां बहु सुख छे। तो लोको सिटी मां रहेवा जता रहे, मुंबई जेवी सिटी छे, दिल्ली छे। धारो के मुंबई मां रहेवा गया छे तो मुंबई वाला विरार मां रहेवा जता रहे, विरार जे एकदम थर्ड क्लास एरिया गणवामां आवे छे, अत्यारे तो टॉप मोस्ट थई गयो छे। तो विरार वाला विचार करे के ना, आना करता है जग्या सारी छे ने बोरीवली मां छे, बोरीवली मां रहेवानुं बहु सारुं छे, सुविधा सारी, ट्रेनो खाली मळे, लोकल ट्रेन। कदाच भगवान नी कृपा थी बोरीवली पण रहेवा जतो रहे तो ये विचार करे के क्यारे क्यारे से ने जुहू चौपाटी फरवा जाए, बच्चन ना बंगला जुवे, सलमान खान ना जुवे, अलग अलग हीरो हीरोइन ना बंगला जुवे तो ये विचार करे के लोखंड वाला मां रहेवा जावू छे। बधा जेटला पण हीरो छे ने ए लोकोना बंगला लोखंड वाला मां छे, अंधेरी लोखंड वाला। विचार करे के मारो पण एक बंगलो अहीं थई जाय ने, मारू घर थई जाय ने तो हूँ सौथी सुखी अने भाग्यशाळी जीवात्मा केवरम। दरेक जीवनी इच्छा छे के टॉप मोस्ट सारामां सारी वस्तु मारे जोवे छे, पण ए पोतानी बुद्धि थी गणतरी करे छे के आ मारा माटे आ बरोबर छे, कारण के एने काई वधारे जोयुं नथी। अने लोखंड वाळामां ज्यारे रहे ત્યારે વિચાર કરે ક્યારેક ક્યારેક છે ને, એ ગ્રાન્ડ રોડમાં વાલકેશ્વર આવ્યો એરિયા, વાલકેશ્વર એરિયા બધા લોકોને ખબર છે, અભણ છે ને એને ખબર કે વાલકેશ્વર એટલે બહુ મોટો એરિયા, મોટા મોટા વેપારીઓ, મોટા મોટા બિઝનેસમેનો ત્યાં આગળ રહે છે। વિચાર કરે કે આના કરતા તો વાલકેશ્વરમાં એક મકાન થઈ ગયું હોત ને તો હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી માનું। અને ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી, ભગવાનની કરુણાથી કદાચ વાલકેશ્વરમાં એનું મોટો બંગલો કે મોટું મકાન મળી જાય તો એ વિચાર કરે છે। ક્યારેક ક્યારેક મિત્રો દ્વારા અમેરિકામાં જાય ફરવા, અને અમેરિકાના જ્યારે બંગલાઓ એની રહેણી કહેણી બધું જોવે, આના કરતાં તો કે અમેરિકામાં હોત ને તો બહુ સારું હતું। અને ક્યારેક ક્યારેક મિત્રો એ સાંભળે છે કે આના કરતા તો મંગળ પર રહેવાનું સારું, ચંદ્ર પર રહેવાનું સારું। તો જીવની ઈચ્છા આટલી જ છે, કેટલી સૂક્ષ્મ। જેવી રીતે દેડકા જે કુવામાં રહેતા હોય, એ દેડકો ગોળ 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 ભમ્યા જ કરે, ક્યારેક નીચે જાય, ક્યારેક ઉપર આવે, પણ એને એમ જ લાગે ઓલા કુવાની અંદર કેવું છે, ક્યારેક અમેરિકામાં જાય, ક્યારેક ગુજરાતમાં જાય, એના જેવું છે। એ દેડકો કુવામાં ક્યારેક નીચે જાય, ક્યારેક ઉપર આવે, ક્યારેક આ બાજુ જાય, ક્યારેક આ બાજુ જાય, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કુવામાં બધે ફરે, એટલે કે હું સુખી થઈ ગયો, પણ એને ખબર નથી કે દિવ્ય વસ્તુ મોટો મહાસાગર છે, દરિયો જેને કહેવાય, પણ એનાથી એને ખબર ક્યારે ગયો જ નથી। પણ જ્યારે મહાસાગરમાંથી સમુદ્રમાંથી દેડકો કૂદકો મારીને કુવામાં જાય અને કે દેડકા ભાઈ, દેડકી બેન, તમે અહીંયા શું કરો છો આ કુવામાં, આ એકનું એક જ પાણી, અને હું તો સમુદ્રમાંથી એટલાન્ટિક મહાસાગરમાંથી આવ્યો છું, અને ત્યાં કેટલું સુખ છે, કેટલી બધી માછલીઓ, કાચબા અને કેટલા બધા જહાજો આવે છે, અમે તો કેટલું બધું વધારે અમને પ્રવાસ કરવાનો બહુ આનંદ આવે, અને તમે તો આટલામાં ને આટલામાં. કે ના ના, આટલું જ છે, આનાથી વિશેષ કઈ નથી. ભક્તો, આ દુનિયામાં તમે કોઈ પણ જગ્યાએ જતા રહો, ચાહે મુંબઈ જતા રહો, વિરાર જતા રહો, બોરીવલી જતા રહો, લોખંડવાલા જતા રહો, વાલ્કેશ્વર જતા રહો, અમેરિકા જતા રહો, ઓસ્ટ્રેલિયા જતા રહો, ચંદ્ર પર જતા રહો કે મંગળ ઉપર જતા રહો, પણ જ્યાં સુધી તમે મથુરાના દર્શન નહીં કરો, વૃંદાવનના દર્શન નહીં કરો, ઈ જીવાત્મા ભાગ્યશાળી નથી. સૌથી મોટામાં મોટો ભાગ્યશાળી ઈ છે. અને ભગવાનના ભક્ત ભગવાનને એ જ પ્રાર્થના કરે છે, ચાહે માન મિલે પ્રતિષ્ઠા મિલે, અપમાન ગલે સે લગાના પડે, જલ ભોજન કી પરવાહ નહીં, દુઃખ નિત્ય નવીન ઉઠાના પડે, બ્રજભૂમિ સે બહાર કિંતુ પ્રભુ હમે ભૂલ કભી ન જાના પડે. ચાહે તમે માન આપો કે પ્રતિષ્ઠા આપો, ચાહે અપમાન મળી જાય, જલ ભોજન કી પરવાહ નહીં, ભલે તમે અમને બે ટાઈમ જમવાનું નહીં આપો ને તોય ચાલશે, દુઃખ નિત્ય નવીન ઉઠાના પડે, ચાહે તમે બ્લડ કેન્સર આપી દો, ટીબી નો રોગ આપી દો, એડ્સ ની બીમારી આપી દો, હું એ લેવા તૈયાર છું. શું શું કે છે ભગવાનનો ભક્ત, શું કે છે? એક વખત એને વ્રજનો રસ ચાખી લીધો ને, તો એ વ્રજની બહાર એક ઘડી એક ડગલું એ બહાર ન જઈ શકે. આ છે વ્રજ ભૂમિ. અને એ ભાગ્યશાળી જીવ હોય, જેના ભાગ્ય હોય ને, એને વ્રજ વૃંદાવન ધામમાં જવા મળે, નકે ટિકિટ કઢાવી લઈએ કેન્સલ થઈ જાય. અમારી સાથે એક હતા મજાદરના ભાઈ, બહુ શુદ્ધ છે, બહુ પવિત્ર છે, એનું જીવન એટલું શુદ્ધ, મારી જેમ દીક્ષા લીધેલા, પણ ક્યારે વૃંદાવનમાં ગયા નહોતા. અને એક વાર 8-9 વર્ષે એની કિસ્મત ખુલી કે લાવો હવે હું જાત્રામાં નામ લખાવું. જાત્રામાં નામે લખાવ્યું અને મથુરા સ્ટેશન ઉપર પહોંચ્યા ને, ત્યારે ફોન આવ્યો કે તમારા ઓલા સગાવાલા મરી ગયા છે, તરત જ આવવાનું છે. ભક્તિ કરે છે, રોજની 16 માળાઓ કરે છે, એકાદશી વ્રત પાલન કરે છે, રોજ સત્સંગ કરે છે, પણ તોય કે છે રાધા રાણીની જ્યાં સુધી ઈચ્છા ન હોય ને, તો એ વ્રજની અંદર પગ ન મૂકી શકે. ચાહે માન મિલે પ્રતિષ્ઠા મિલે, અપમાન ગલે સે લગાના પડે, ચાહે માન મળે કે અપમાન મળે, ગમે તે મળશે હું સ્વીકાર કરવા તૈયાર છું. જલ ભોજન કી પરવાહ નહીં, તમે કદાચ બે ટાઈમ જમવાનું નહીં આપો ને તોય ચાલશે, પ્રભુ એના વગર હું જીવી લઈશ. દુઃખ નિત્ય નવીન ઉઠાન પડે, અને નિત્ય તમે દુઃખ જ આપતા રહો. ક્લેશ જેને કહેવાય, શરીરના કોઈ પણ પ્રકારના તમે ક્લેશ આપો, દુઃખ નિત્ય નવીન ઉઠાન પડે, બ્રજ ભૂમિ સે બહાર કિંતુ પ્રભુ અમે ભૂલ કભી ન જાના પડે. પણ એક કૃપા કરજો કે બ્રજ ભૂમિ થી બહાર અમને ક્યારે મોકલતા, કારણ કે આ જગતની અંદર આવીને મેં એટલું તો જાણી લીધું છે કે આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ સુખ નથી. અમેરિકા વાળાએ રોવે છે, મુંબઈ વાળાએ રોવે છે, ગુજરાત વાળાએ રોવે છે, દિલ્હી વાળાએ રોવે છે, દુનિયાના કોઈ પણ છેડે જતા રહો, બધી જગ્યાએ દુઃખ છે, પણ જે જીવાત્મા ભગવાનના ધામમાં રહે છે ને, એ નિત્ય નવીન રસનો આસ્વાદન કરે છે. તો જીવનની અંદર એ જાણી લેવું જોઈએ કે ભલે આપણો ભાગ્ય હોય કે ન હોય, પણ એક વસ્તુ, એક વાર તો વ્રજ વૃંદાવન ધામમાં દર્શન કરવા જવું છે. ભલે બધું જતું રહે, સંસારના બધા લોકો મરે છે ને, હોસ્પિટલમાં રહે છે ને, સડે છે ને, બધું કરે છે, આ સંસારના બધા જે નિયમો છે ને રોજના થતા જ રહેશે, પણ આપણું જો ભાગ્ય ખુલી ગયું હોય ને, ભગવાને આપણા ભાગ્યના દરવાજા ખોલી દીધા હોય ને, તો નિશ્ચિત ભગવાનના ધામમાં દર્શન કરવા જવું જોઈએ, નિશ્ચિત ભક્તોની સંગતિમાં. અત્યારે અઠવાડિયા માટે જશું, પછી મહિના માટે જશું, પછી વર્ષ માટે જશું, અને ભગવાન અને રાધા રાણી આ બંનેની કૃપા થઈ ગઈ ને, તો આ જીવન ત્યાં ને ત્યાં જ રહેશું, અને આ શરીરને ત્યાં જ ગેળવી દઈશું તપસ્યા કરીને. અહીંયા આવવાની જરૂર નથી. પછી મારા જીવનમાં પણ મેં એ જ નિશ્ચય કર્યો હતો. મને તો ઘરેથી લખીને પણ આપી દીધું છે કે તમે આઝાદ પંછી. હું કેટલો ભાગ્યશાળી જીવ છું કે પત્ની આવું લખીને આપે છે. તમે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. હું તમે જે સંતાન આપ્યું છે દીકરો એને મોટો કરીશ અને એની આશાએ રહીશ. તમે જીવનમાં નક્કી કર્યું હતું કે હું હવે વૃંદાવનમાં ધામમાં જઈશ અને ત્યાં રહીને સાધુઓની સંગતિમાં રોજ સવારે 2 વાગે ઉઠીશ અને ત્યાં ને ત્યાં હું મારું જીવન પૂરું કરી નાખીશ. પણ જેવો ગુરુ મહારાજને મળવા ગયો, એમને દર્શન કરવા ગયો, ગુરુ મહારાજ કે ક્યાં કર રહે હો મહારાજજી, અભી વ્રજ વૃંદાવન ધામ મેં આને કી ઈચ્છા હૈ, ભજન કરના હૈ. મહારાજજી કે ભગવાને તમને બહુ સુંદર વાણી આપી છે અને તમે ગુરુ મહારાજ પાસેથી દીક્ષા લીધી છે, બ્રાહ્મણ દીક્ષિત થઈ ગયા છો, તમે દ્વિજ એટલે બ્રાહ્મણ છો. હવે કુંભાર ઈ હતા એ મરી ગયા, હવે તમે બ્રાહ્મણ થયા છો અને તમારું કર્તવ્ય છે કે સમાજને જ્ઞાન આપવું, ભક્તિ આપવી. શું કરવું જોઈએ ગુરુ મહારાજ? તમારે પ્રચાર કરવો જોઈએ. ભગવાને આપણને જે આપ્યું હોય ને એને ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. તમને વાણી આપી છે, ધન નથી આપ્યું તો ધન મત લગાડો, પણ વાણી તો આપી છે ને તો સુંદર વાણી ભગવાનની સેવામાં લગાડો. મેં કીધું મહારાજજી મારે તો કોઈ ઓળખાણ નથી, કોઈ સગાવાળા સંબંધી એવું કઈ કોઈ હેલ્પ કરે એવું નથી, અને બહુ અઘરું છે ભગવાનની ભક્તિનો પ્રચાર કરવો, ઘણો અઘરો છે. તરત જ કીધું રાધારાણી તમને કૃપા કરશે, રાધારાણીના આશીર્વાદ છે. રાધારાણીના ગુરુ મહારાજના આશીર્વાદ લઈને અહીંયા આવી ગયું. શરીરથી મને એમ લાગે છે કે હું અહીંયા છું પાલનપુરમાં, પણ 24 કલાક હું વ્રજમાં જ છું, એ જ અનુભવ કરું છું. કારણ કે ગુરુના વાક્ય, ગુરુ મુખ પદ્મ વાક્ય ચિતે તે કરિયા એક્ય, જે ગુરુના વાક્યને પોતાના હૃદયમાં ધારણ કરીને ભલે એ બિયર ખાનામાં બેઠો હોય, દારૂખાનામાં બેઠો હોય ને, તો પણ એ વ્રજભૂમિ વૃંદાવન ધામમાં બેઠો છે. કોઈ પણ જગ્યાએ ભલે એ ગમે તે જગ્યાએ હોય, પણ એ ભગવાનના ધામમાં બેઠો છે. એટલા માટે આપણી એટલી બધી કેપેસિટી ઊંચી નથી કે આપણે વ્રજ વૃંદાવન ધામમાં રહી શકીએ. અને કદાચ આપણને ભગવાનના ધામમાં જવા મળે કે ન મળે, પણ એક વસ્તુ, આપણું જે ઘર છે ને એને જ વૃંદાવન ધામ બનાવી દેવું જોઈએ, એને જ વ્રજ વૃંદાવન ધામ બનાવવું જોઈએ. એ જેવો ઘરમાં કોઈ આવે ને તો તરત જ એને વૃંદાવનની યાદ આવી જોઈએ. એક બાજુ ગોવર્ધનનો ફોટો બહુ સુંદર હોવો જોઈએ, આ બાજુ યમના જળ વહી રહ્યું છે, આ બાજુ ગાયો ચરતી હોય છે, આ બાજુ કૃષ્ણ અને બલરામ ગાયો ચરાવે છે, અને જ્યાં આગળ મોટી ડાકણ 56 ઇંચની છે એને એક બાજુ કચરાપેટીમાં પધરાવી દેવી જોઈએ, અને એની જગ્યાએ ત્યાં ઠાકુરજીને વિરાજમાન કરવા જોઈએ. જગન્નાથ બલદેવ સુભદ્રા ગૌર નિતાય લડ્ડુ ગોપાલ જૈન, એની સ્થાપના કરીને રોજ સવારે એની પૂજા કરવી, એમની સેવા કરવી. અને એ ઘર સામાન્ય રીતે એ ગોલોક વૃંદાવન થઈ જાય છે. એ ઘરમાં રોજના કીર્તન થતા હોય, ઠાકુરજીને ભોગ લાગતો હોય, ભગવાનના શુદ્ધ સંતો આવતા હોય, તો એ સાધારણ ઘર નથી રહેતું, એ તો મંદિર થઈ જાય છે, એ તો ગોલોક વૃંદાવન ધામ વૈકુંઠ બની જાય છે. પણ અત્યારે કોઈને મંદિર નથી બનાવવું, અત્યારે ઘરને શું બનાવે છે? હોમ થિયેટર બનાવે છે, હોટલ બનાવી દીધું છે. અમારે જો ઘરમાં હોમ થિયેટર છે, થિયેટર બનાવી દીધું, હોટલ બનાવી દીધી, શમશાન બનાવી દીધું છે, પણ મંદિર નથી. એ મંદિરની અંદર જીવ મનુષ્યો નથી રહેતા, રાક્ષસો રહે છે, જે ઘરમાં ભગવાનનું ભજન ન થતું હોય, કે જે ચાલતા ફરતા માત્ર શબ શબ કહેવાય ખૂબ, કોને કહેવાય ખબર છે? શબ એટલે ડેડ બોડી. એ માત્ર છે ને જીવતી, ખાલી હરણ હલન ચલન કરે છે ડેડ બોડીઓ બધી. અને કદાચ તમે રાતના ઊંઘ્યા હોય ને કદાચ કોક આવે, ડાકણ આવે ચાલતી ચાલતી, મોઢું આમ હલતું હલતું હાડકા, કેવા ડર લાગે. આ બધા જેટલા પણ ચાલે છે એ બધી ડેડ બોડીઓ જ છે, બધા ભૂત છે. અને ભગવાન પણ ભગવદ્ ગીતામાં કહે છે, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. જીવોને પણ ભૂત જ કીધા છે, આ કળિયુગના ભૂતો જ છે બધા. એટલે ભૂતમાંથી મનુષ્ય બનો, અને મનુષ્યમાંથી ભક્ત બનો, અને ભક્તમાંથી ઓલા પ્રભુ આવ્યા હતા ને સાધુ બનો. સાધુનો અર્થ શું છે? જેનો સરળ વ્યવહાર હોય, જેનું આચરણ સરળ હોય, જેની વાણીમાં ક્યારેય કપટ ન હોય, જેના વિચાર હંમેશા ઊંચા હોય, જેનું જીવન સાદું હોય, ભોગ અને ઐશ્વર્ય વાળું ન હોય કે બંગલામાં રહેવું હોય તો જ હું આમ કરું, ભક્તિ કરું ભગવાન, મારી પાસે ગાડી હોય ને તો જ હું ભક્તિ કરીશ, ચાર પાંચ ચેલા હોય બધી સેવા કરે તો જ હું ભક્તિ કરીશ. સાધુનો અર્થ જ છે કે જેનું જીવન સાદું હોય અને એના વિચાર હંમેશા ઊંચા હોય, થર્ડ ક્લાસ વિચાર નો હોય. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી કહે છે કે હંમેશા ભક્તનું જીવન કેવું હોય? સાદું જીવન, ઉચ્ચ વિચાર. પણ અત્યારે વિચાર કેવા થઈ ગયા છે? થર્ડ ક્લાસ. અને જીવન બધાના ઊંચા થઈ ગયા છે. લોકોના જીવન કેવા થઈ ગયા છે? ઊંચા જીવવાના, પણ વિચાર એકદમ નીચેના, થર્ડ ક્લાસ. એટલે વિચારોને ઊંચા કરવાના છે. આ ભગવાનની કથાને પોતાના હૃદયમાં જો ધારણ કરવી હોય ને તો ઊંચા ધરાતલ પર આવવું પડશે, ત્યારે ભગવાનની કથા મગજમાં અને હૃદયમાં બેસશે. આપણા વિચારો કેવા થઈ ગયા છે? એકદમ નીચલા થઈ ગયા છે. અને ભગવાનની કથા હૃદયમાં ઉતારવી, ઘણા લોકો કેમ ઉતરતી નથી, કેમ મગજમાં ઉતરતું નથી, ભક્તિ કેમ આવતી નથી, ભક્તિના બીજ કેમ નથી ફૂટતા? આનું કારણ એક જ છે, આપણા વિચારો હજી સુધી લો ક્વોલિટીના છે, અને આપણા રહેવાના રહેન સહેન બહુ ઊંચા. તો ભગવાનના ધામમાં આપણો પ્રાણ છૂટે એવો સંકલ્પ કરવો જોઈએ. આપણા પ્રાણ ક્યાં છૂટે? ભગવાનના ધામમાં. કોઈ સેવા કરવા વાળું હોવું ન જોઈએ કે દીકરો ને દીકરી ને વહુ ને દેરાણી ને જેઠાણી ને પતિ હોય, કોઈ આગળ પાછળ કોઈ હોવું ન જોઈએ. અને અહીંયા પડ્યા છે ખાટલામાં બધા, કર્મીઓની દશા શું છે? ખાટલામાં પડ્યા હોય અને આજુબાજુ બધા હવાય આવવા ન દે, કોરે મોરે ખાટલામાં બધા થઈ જાય ચમચી પીવા, અને બધાના મોઢા જોઈ જોઈને પછી મરે. પણ વૃંદાવન ધામમાં કૃષ્ણ ગાયો ચરાવતા હોય, ગોવર્ધન હોય, શ્યામ કુંડ રાધા કુંડ હોય, એ જ મગજમાં હોય. શિલ પ્રભુપાદજી જ્યારે અંતિમ સમય તમારે એનું પિક્ચર જોવું હોય ને, છેલ્લા સમયનું પિક્ચર શૂટિંગ કરેલું છે કે એમને પ્રાણ કેવી રીતે ત્યાગ્યા. આવી રીતે મોઢું ખુલેલું હતું અને એક જણ માઇક પકડેલો છે. શ્રીમદ ભાગવત નું તાત્પર્ય લખે છે, ટીકા લખે છે, આના પછી આ લખો, આના પછી આ લખો, છેલ્લા શ્વાસે બધા કીર્તન કરે છે ભગવાન નું, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે. બધા ભગવાનના ભક્તો કીર્તન કરે છે. અને એ વૃંદાવન ધામ ની અંદર ખાટલામાં સુતેલા છે, એક બાજુ માઇક છે, ભજન કીર્તન ચાલે છે, ભાગવત નું તાત્પર્ય લખે છે. અને એ જ સમયે શિલ પ્રભુપાદજી ભગવાનના ધામમાં નિત્ય લીલા પ્રવિષ્ટ થઈ ગયા. એટલે આપણે જય બોલાવીએ છીએ ને, જય ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજ જગાચાર્ય અસ્તોદર્શદ ત્રિદંડી સંન્યાસી નિત્ય લીલા પ્રવિષ્ટ એસી ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદ કી જય. કે એ જીવની કેટલી ઊંચી ગતિ છે અને સંસારી જીવ મરે એટલે તમે જુઓ, જ્યારે શરીર કોઈ કામનું ન હોય અને પછી એને પૂછવામાં આવે કે તમારે મરવું છે તો તરત એ રોશે, ના મારે નથી મરવું, મારે નથી મરવું, આને આ શરીરમાં મને રેબાવા દો, દુખી થવા દો, લકવો મારેલો હોય કે કાંઈ પણ વસ્તુ થઈ હોય પણ તોય આના શરીર બહુ વાલું છે. અને આ શરીરની આસક્તિને જો છોડવી હોય ને તો એને ભગવાનને પ્રેમ કરવો જ પડશે, એના વગર છૂટકો. ઘરે બેઠા બેઠા આ શરીરની આસક્તિ ક્યારેય નહીં જાય, એના માટે કંઈક છોડવું, ઘરનો સોફો અને પલંગ છોડવો પડશે. જે મૂર્ખાઓ છે, જે લોકો 24 કલાક નિંદાઓ કરે છે, એની સંગતિ છોડીને કલાક આવવું પડશે, ભગવાનની સંગતિ કરવી પડશે, ભાગવતની સંગતિ કરવી પડશે, તો કંઈક આ મગજ છે ને સારી જગ્યાએ ચાલશે. અહીંયા જીવ બળે છે, બાકી બીજું કઈ નથી. જીવ બળે છે કે આપણી આટલી ઉંમર વીતી ગઈ પણ આપણે ભગવાનની પ્રત્યે કેટલો અનુરાગ ઉત્પન્ન કર્યો, મનમાં કેટલો સમય ભગવાન આવે છે. આંખો બંધ કરીએ એટલે આપણને શું દેખાય છે? સંસાર જ દેખાય છે. ભગવાનના દર્શન થાય છે? નથી થતા. સમજી લેવું જોઈએ કે આપણી શું ગતિ થવાની છે. 24 કલાકમાં એક ઘડીએ ભગવાનના દર્શન ન થતા હોય તો પછી ભગવાનના ધામમાં જઈ શકશે? ગોપીઓ તો જ્યારે વૃંદાવન ધામમાં સાધુ સંતો મહાત્મા આવે, હમણાં આવ્યા હતા બે જણા, તો વૃંદાવન ધામમાં જેટલા પણ સાધુ સંતો બ્રાહ્મણો આવે, આ તો એવા નતા, ઓલા વૃંદાવન જેવા ન હોય, આ તો માત્ર ખમારી 100 ની 200 ની પાડવા માટે આવે, ભૂખા હે દે દે, ખાવાનું આપો તો નહીં આપે, ખાય નહીં, પણ 100 ની પત્તી આપો, ભૂખા હે ખાયેગા હોટલ મેં, તને હમણાં ખવડાવું ભગવાનને ભોગ બનાવીને. હું તો જાતો હતો, મેં કીધું ચલો આ કથા કેન્સલ, સાધુઓને પેલા ભોજન બનાવી, કે નહીં નહીં 100 રૂપિયા આપી દે એટલે હોટલમાં જઈને ખાઈ લેશું. મેં કીધું આજે તો સાધુઓ પધાર્યા છે તો આપણે કથા બંધ કરીએ, કારણ કે સાધુઓની બહુ મહિમા છે. તો ઘરે જઈને કઈક કઢીને ખીચડી જે રોજ અહીંયા બનાવે છે એ લોકોને ખવડાવીએ ભૂખ્યા હોય તો, કે નહીં 100 રૂપિયા દે દો. મેં કીધું સમજી ગયો આ સાધુ કેવા છે. તો વૃંદાવનમાં જયારે સાધુ સંતો ને મહાત્માઓ આવે છે તો ગોપીઓ શું કે છે કે હે ગુરુદેવ, હે બ્રાહ્મણ, હે ભૂદેવ, તમારી પાસે એવી કોઈ જડીબુટી હોય ને તો અમને જડીબુટી આપો ને. કે શેની? કે કૃષ્ણ ને ભૂલવાની. એક ઘડી માટે જો અમે કૃષ્ણ ને ભૂલીએ ને તો અમારા ઘરના કામ બધા બરોબર થાય. 24 કલાક ગોપીઓ કૃષ્ણના ચિંતનમાં, કે છે કૃષ્ણ ગ્રહિત આત્મા, કૃષ્ણ છે ને ગ્રહણ કરી લીધો છે ગોપીઓએ ગ્વાલ બાલ. અને એ કૃષ્ણ જયારે વાસળી વગાડે, ત્રિભંગ લલિત આમ છે, કમર આમ છે અને પગ ઉપર પગ ચઢાયેલો છે, અને લકડીના ટેકે એ કૃષ્ણ આમ વાસળી વગાડે, અને વાસળીમાં 15 છિદ્ર છે, 15 છિદ્રોની વાસળી છે, અને વાસળી 9 લાખ ગાયોના નામ છે. ભગવાનની જે 9 લાખ ગાયો છે ને એના અલગ અલગ નામ છે. તો કૃષ્ણ પછી નામ બોલે વાસળીના તાલથી, અને બધી ગાયો કે મને કૃષ્ણ બોલાવે છે. કૃષ્ણ ગોપીઓને બોલાવે, ગોવાળિયાઓને બોલાવે, અને જ્યારે કૃષ્ણની વાસળી બહુ દૂરથી વાગે છે પણ ગોપીઓના કાનમાં જાય એ અવાજ, જેમ આપણે ભગવાનની કથા કાન દ્વારા હૃદયમાં થાય એટલે આપણું હૃદય કેવું નરમ બની જાય કે વાસ્તવિકમાં ભગવાનનું ભજન કરવા જેવું છે, ન કે કાળ તો મને ખાઈ રહ્યો છે એક પછી એક, કોણ જાણે ક્યારે ઠાઠડી બંધાશે. તો ગોપીઓના કર્ણમાં જ્યારે જાય તો ગોપીઓ ગેલી થઈ જાય, ઘરના કામ બધા એના ઘરના કામ કેવા હોય તમે જુઓ, જ્યારે વાંસળીનો અવાજ આવે કે કૃષ્ણ, જ્યારે કૃષ્ણના દર્શન જો કરી લે ને, તોલી ગાય છે ને, ગાય બરાડા પાડે, ગાય મોઢું ઊંચું કરી શું કરે કે ભૂખ લાગી છે, પાણી આપો, કઈક ચારો આપો. તો ગોપીઓને લાગે કે ગાયો ભૂખી થઈ ગઈ છે. અને એક બાજુ ઓલા સસરા અને સાસુ એ પણ છે ને કે મોઢું ઊંચું કરીને એ પણ કે ભાઈ ભૂખ લાગી છે, કઈક પાણી આપો, ભોજન આપો. તો રસોડામાં જે બનાવ્યું છે, રોટલી, શાક, દાળ, ભાત ને પાપડ, કચુંબર ને જે બધું 56 ભોગ, એ ઉપાડીને પેલા ગાય છે ને એને ખવડાવી દે. અને પેલો ચાર પૂળો છે ને, જે લસકો વાઢ્યો હોય ને, એ ડીશમાં ભરી અને સાસુ અને સસરાને. તો ગોપીઓ કહે છે કે અમારા ઘરના એક એક કામ બરોબર થતા, જ્યાં જ્યારથી કૃષ્ણના દર્શન કર્યા છે કે એની કથાઓ સાંભળી છે કે એના મોઢેથી એક શબ્દ સાંભળી લીધો છે ને, તો અમારાથી તો રહેવાતું નથી, ઘરના બધા કામ ઊંધા થઈ જાય. ગામ કુવે ગોપીઓ પાણી ભરવા જાય તો નાના નાના છોકરાઓને પણ લઈને જાય ને બધા, કારણ કે તોફાન ભરે, ના ના મમ્મી હું તારી સાથે આવીશ, તારી સાથે આવીશ, અને રોવે ન લઈ જાય તો ખબર છે. તો એ ગોપીનો સાડીનો છેડો પકડીને બાળક જાય, પણ એમાં બાલટી નાખો તો પાણી આવે ને. કૃષ્ણની વાંસળીનો અવાજ કાનમાં જાય તો ઓલા જે નાનકડું બાળક છે ને, ગળામાં દોરડું બાંધી દે અને કુવામાં નાખે. પેલી ગોપી કે જો તો ખરો, આ બાલટી નથી, અમારો દીકરો છે. તો આવી દશા, આવું મન થાય છે આપણું? ક્યારેય નહીં થાય. એના માટે કેટલી કથા શ્રવણ કરવી પડશે, કેટલું નામ જપ કરવું પડશે. જેમ જેમ ભગવાનનું નામ શ્રવણ કરશું, જેમ જેમ આપણા હૃદયમાં એ ભગવાનની હરિ કથા આવશે, એમ એમ આપણું હૃદય પવિત્ર થતું જશે. આપણા હૃદયની અંદર કેટલો પાપ ભરેલો છે, કલમશ ભરેલો છે, એટલે ભગવાનની લીલા સ્ફુરિત નથી થતી. 24 કલાક કથાનું શ્રવણ કરવું જોઈએ. જે અનન્ય પ્રેમી ભક્ત છે ભગવાનના, એ 24 કલાક ભગવાનની કથા જ સાંભળતા હોય, ભાગવત જ વાંચતા હોય, એનું જીવનમાં બીજું કોઈ કાર્ય ન હોય. અને ભગવાનને પ્રેમ ન હોય એટલે આપણને ટાઈમ પાસ કરવા જઈએ કે ચલો હવે બે મણકા ફેરવ્યા એટલે હવે ચલો રસોડામાં જાય, પછી ત્યાંથી બહાર આવે. પણ એક ચિત્તે, એક ધ્યાનથી રાધા ગીરધારી મારી આંખોમાં છે, એને હું હૃદયમાં વસાવું. રાધા અને કૃષ્ણ, રાધા ગીરધારી, એમનું સ્મરણ કરવું જોઈએ, અને સ્મરણ કરતા કરતા એ માળા કરવી જોઈએ. જે શબ્દ આપણે બોલીએ છીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, જે બોલો છો એ કાનથી સાંભળવું જોઈએ. શબ્દની ધ્વનિ, ભગવાનનો નામ અવતાર છે. ભગવાન કે જે કળિયુગમાં હું કઈ રીતે પ્રગટ છું, નામ અવતાર રૂપે પ્રગટ છું. અને મારા દર્શન કરતા ભગવાન કહે છે કે બધી શક્તિ મેં છે ને મારા નામમાં આપી દીધી છે, અને જેટલું મારું નામ જપ કરશે એટલો એ મારા દર્શનનો અનુભવ કરશે. એટલે હૃદયપૂર્વક એ ભગવાનના નામનો જપ કરવો જોઈએ. હિરણ્યકશિપુ પોતાની માતાને બહુ સુંદર શરીર અને આત્માનો ઉપદેશ આપે છે. રાક્ષસ છે, અસુર છે, પણ બધું જ્ઞાન છે કે ભગવાન કોણ છે, વિષ્ણુ છે. શરીર અને આત્માનું બધું જ્ઞાન છે, પણ આ જગતના જીવોને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. બધું જ્ઞાન આપી દીધું અને બધાનો શોક પણ મટી ગયો, જેમ આપણે કાલે કથા સાંભળી હતી. અને હિરણ્યકશિપુ હવે એમાંથી નિવૃત્ત થયો, અને નિવૃત્ત થઈને હવે કે હું ક્યાં જાઉં? કે છે હિરણ્યકશિપુ રાજન અજેય અજરા અમર આત્માનમ પ્રતિદ્વંદ મેક રાજમ વ્યધિષ્ઠત. કે છે હું અજય અને અમર બનવા જાઉં છું. તો હિરણ્યકશિપુ પોતાનું રાજમહેલ ત્યાગ કરીને વૃંદાવનમાં જાય છે. નારદ મુનિએ કીધું, નારદ મુનિ ત્યાં આવ્યા. નારદ મુનિને કહે છે કે મારે તપસ્યા કરવી છે, કોની પાસે જાઉં અને પ્રસન્ન કરું એને? ત્યારે નારદ મુનિ કીધું કે તમે બ્રહ્મા અને શિવજીની પાસે જાઓ, કારણ કે જલ્દી પ્રસન્ન થાય છે. હિરણ્યકશિપુ પૂછે છે કે કઈ જગ્યાએ જાઉં, સ્થાન બતાવો. ત્યારે હિરણ્યકશિપુને કહે છે કે વૃંદાવનમાં મધુવનમાં જાઓ. નારદ મુનિ બધાને મધુવન જ બતાડે, ધ્રુવ મહારાજને પણ એમ જ કીધું મધુવનમાં જાઓ, અને બાજુ બાજુમાં જ છે. અને શત્રુઘ્નએ જ્યારે લવણાસુર જે રાક્ષસ હતો ને, એને એ મધુવનમાં જ માર્યો હતો. મધુવનમાં બહુ બધી લીલાઓ થયેલી છે. હિરણ્યકશિપુ બધું છોડીને ભગવાનના ધામમાં જાય છે. જો એના ભાગ્ય ખુલી ગયા, રાક્ષસ છે પણ એના ભાગ્ય ખુલ્યા, પણ આપણા ભાગ ક્યારે ખુલશે? એ તો રાક્ષસ છે તો એના ભાગ્ય ખુલી ગયા કે એને ભગવાનના ધામમાં જવા મળ્યું. કેવી રીતે? કે છે ગુરુ મહારાજની કૃપાથી. એના ગુરુ કોણ હતા? નારદ મુનિ. નારદ મુનિએ કીધું કે મધુવનમાં જા, હું તને તારી પર કૃપા કરું છું. એને ખબર નથી કે આ ભગવાનના ધામની શું મહિમા છે. આ વાયર જે ચાલે છે લાઇટમાં, એ બાળકને ખબર નથી કે આનો પાવર કેટલો છે, પણ એનો અસર બતાડશે. ગરડો વ્યક્તિ અડે કે નાનું બાળક અડે, પણ એની અસર તો કરે ને. અને હિરણ્યકશિપુ તો પાક્કો વિરોધી. કોનો? પાક્કો વિરોધી. અને વૃંદાવનમાં જયારે ગયો, મધુવનમાં જાય, મધુવનમાં જઈને તપસ્યા કરવા, કે છે પગના જે આગળના અંગૂઠા આવે ને, એ અંગૂઠા ઉપર ઉભો તો ખાલી ખાલી બે અંગૂઠા ઉપર. ઘરે જઈને કોશિશ કરજો, ઉભા રહેવાય છે કે નથી રહેવાય. 36,400 વર્ષ સુધી બે અંગૂઠા ઉપર ભૂખ્યા તરસ્યા, પાણી પીધા વગર ને ખાવાનું ને કાંઈ વસ્તુ નહીં કરવાની. 36,400 વર્ષ સતયુગનો હિરણ્યકશિપુ તપસ્યા કરવા જેવો વૃંદાવનમાં ગયો, અને વૃંદાવનમાં જઈને આંખ બંધ કરી અને બ્રહ્માજીનું ધ્યાન કરે છે. પણ વૃંદાવનનો એટલો મહિમા છે કે વૃંદાવન કે ઝાડ ઝાડ ઓર પાત પાત પે રાધે રાધે હોય. વૃંદાવનના ઝાડવા ઉપર તમે જુઓ તો ત્યાં રાધે રાધે લખ્યું હશે, દિવાલો ઉપર પણ લખ્યું છે રાધે રાધે, બધી જગ્યાએ તમને બસ રાધા કૃષ્ણ, બીજું કઈ નહીં. જેટલા પણ ભક્તો જતા હશે ને, એના હાથમાં જોળી માળા હશે, માળા માળા બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. જેટલા પણ રિક્ષા વાળા છે એ પણ કહે છે રાધે રાધે. એ હોર્ન ન મારે, ત્યાં હોર્ન નથી, વ્રજ મે હોર્ન નહીં હે. ત્યાં બધા છે ને રોડ ઉપર બધાને સાઈડમાં કરવા હોય ને, તરત કહે છે રાધે 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 રાધે. બધા લોકો કે છે વૃંદાવન મે ઝાડ ઝાડ ઓર પાત પાત પે રાધે રાધે હોય. ત્યાં સુધી પોપટ અને મેના પણ છે ને, એ પણ રાધે રાધે. પોપટ ને તમે જોજો કેવું તો બોલે, મીઠી વાણીથી શુક. અને જે ઝાડ નીચે જે હિરણ્યકશિપુ હાથ ઊંચા કરી અને એ બે અંગૂઠા ઉપર ખાલી ઉભો હતો, આમ હાથ ઊંચા કરી અને બ્રહ્માજીને તપસ્યા કરતો હતો પ્રાપ્ત કરવાની. અહીંયા બ્રહ્માજીને પ્રસન્ન કરવા જાય છે ને, અહીંયા આગળ ઓલો પોપટ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ વિષ્ણુ વિષ્ણુ બોલે છે. ઓલાના કાનમાં જાય ઓલો કટ્ટર વિરોધી પાકો કે આજે મુરત ઠીક નથી લાગતું, જઈ ઘરે જતો રહ્યો, કારણ કે કાનમાં સાંભળ્યું છે ને પવિત્ર નામ ભગવાનનું. ઘરે ગયો અને પત્ની પૂછે છે, સ્વામીજી તમે તપસ્યા કરવા ગયા હતા ને કેમ પાછા આવી ગયા? કામ ધંધે ગયા હતા ને? આજની નારી હોય એવું પૂછે, તમે કામ ધંધે ગયા હતા ને કેમ પાછા આવી ગયા? કે મુરત બરોબર નહોતું. પણ પત્ની પૂછે છે કે થયું શું, મને કયો તો ખરા. ત્યારે હિરણ ને કશ્યપુ કે આ તો ત્રણ જણની હઠ બહુ છે, પાકી સ્ત્રી હઠ, રાજ હઠ અને પુત્ર હઠ, બાળ હઠ. તો સ્ત્રી હઠ પકડી, પણ થયું શું, તમે કહેતા હતા કે હું વૃંદાવનમાં જાઉં છું, પાછા કેમ ટળ્યા? ત્યારે હિરણ્ય કશ્યપુ કે હું વૃંદાવનમાં ગયો તો બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે, પણ ત્યાં આગળ બધા લોકો ઓલા પોપટ ને ચકલી ને મેના બધા કૃષ્ણ કૃષ્ણ વિષ્ણુ વિષ્ણુ કહેતા હતા, એટલે મારો મૂડ ઓફ થઈ ગયો એટલે પાછો આવી ગયો. હિરણ્ય કશ્યપુએ કૃષ્ણ કૃષ્ણ વિષ્ણુ વિષ્ણુ નામ લીધું અને એના બધા પાપ ધોવાઈ ગયા, હૃદય ચોખ્ખું થઈ ગયું. અને એ જ દિવસે કયાદુને ગર્ભાદાન સંસ્કાર થયા, કારણ કે ભગવાનનું નામ લીધું હતું ને એનું હૃદય હિરણ્યકશિપુનું ચોખ્ખું થઈ ગયું. એટલા માટે આચાર્યો કહે છે કે એ ગર્ભાદાન સંસ્કારથી એમનો દીકરાનો જન્મ ભક્તરાજ ભક્ત શિરોમણી શ્રી પ્રહલાદ મહારાજ થયા. એટલે શુદ્ધ હૃદયથી જ્યારે પુત્રની કામના કરીએ ને ત્યારે જ એ ભક્ત પુત્ર થાય, નકે આખું જીવન રોવડાવશે. બધા લોકો દુખી છે માતા પિતા, એનું કારણ આ જ છે કે જ્યારે સંતાન પ્રાપ્તિ કરવા જાય છે પતિ અને પત્ની, તેના વિચાર સારા હોતા નથી, હૃદય બહુ મેલું હોય. અને એ ભાવનાથી જ્યારે કોઈ પુત્રની પ્રાપ્તિ કરે છે તો પુત્ર પણ એવો જ થશે. અને જ્યારે ગર્ભાદાન સંસ્કાર થાય છે, આ બહુ વિશેષ જાણવાવાળી વસ્તુ છે. તમે જુઓ કે આ ભક્તરાજ પ્રહલાદ મહારાજ કેમ આટલી ઊંચી સ્થિતિમાં છે, એનું કારણ શું છે? કારણ કે જે સમયે ગર્ભાદાન સંસ્કાર થયા, આ પત્ની પત્ની તો ભગવાનની જ ભક્ત હતી, પત્નીમાં કોઈ વાંક નતો પણ પતિમાં વાંક હતો. પણ પત્ની વિચાર કરે છે કે એક વખત કૃષ્ણનું નામ લઈ લે ને તો આનું હૃદય ચોખ્ખું થઈ જાય, અને તરત જ ગર્ભાદાન સંસ્કાર થયા. અને હિરણ્ય કશ્યપુ ફરીથી બીજા ત્રીજા દિવસે ફરીથી કે હવે હું જાઉં છું પાછો તપસ્યા કરવા. 36,400 વર્ષ સુધી ઉભા હાથ ને પગે થી બ્રહ્માજીને પ્રસન્ન કરવા જાય છે. અને અહીંયા કયાદુએ તરત જ નારદ મુનિને મેસેજ કર્યો, મોબાઈલ કર્યો હશે કે આવી જાઓ, મને કથા સંભળાવો. ગુરુ મહારાજ છે ને નારદ મુનિ, તો નારદ મુનિએ 36,400 વર્ષ સુધી આજ ભાગવત કયાદુને સંભળાવ્યું. કયાદુએ નારદ મુનિને કીધું કે મને એવી શક્તિ આપો ગર્ભ ધારણ કરવાની કે જ્યાં સુધી મારો પતિ મારા ઘરે ન આવે ને ત્યાં સુધી મારો ગર્ભ પેટમાં જ રહે, એનો જન્મ ન થાય. કારણ કે મને એટલી ખબર છે કે ગર્ભમાં જે સંસ્કાર મળે છે ને ગર્ભની બહાર એક તકોય બહાર નહીં મળે. ગર્ભની અંદર જે બાળકને જે સંસ્કાર મળે છે ને એ જેવો જન્મ થાય ને પછી તમે સંસ્કાર આપો એક ટકોય નહીં ઉતરે. પણ ગર્ભની અંદર જે બાળકને 9 મહિના સુધી જે સંસ્કાર મળે છે ને એ જ સંસ્કાર એને આખું જીવન કામ લાગે છે. પછી બહારથી કોઈ સંસ્કાર મળતા નથી કે 1.5 કિલો લાવો આપે છે, હાજી લાવો કે 1.5 કિલો જોવે છે મારા દીકરામાં સંસ્કાર ઓછા છે, કોઈ નહીં મળે સંસ્કાર એવા. પણ ગર્ભની અંદર જે સંસ્કાર મળે છે ને એવા ક્યાંય નથી મળતા. કયાદુએ 36,400 વર્ષ સુધી ભગવાનની કથા સાંભળી, મનમાં ને મનમાં ભગવાનનું ચિંતન આંખો બંધ કરીને કથા સાંભળતી હતી, અને એ બધો વિચારના જે પ્રભાવ છે ને એ સંતાન ઉપર પડતા હતા. તો આજની સ્ત્રીઓને જે માતાઓ છે એને સમજાવે છે, જે કુવારી બાળકીઓ છે એને પણ સમજાવે છે કે જીવનમાં જ્યારે પણ પુત્રની પ્રાપ્તિ કરવી હોય ને તો આવો પુત્ર પ્રાપ્ત કરવો જોઈએ. નકર તો સુમિત્રા તો કહે છે કે નહીં તો રહેજે વાંઝણી, પથ્થરને પાળે હોત તો સારો હતો. ઘણી માતાઓ તો એમ કે છે કે પથરાને પાળે હોત ને તો સારો હતો, પણ તારા જેવો નફ્ફટ છોકરો મેં ક્યાંથી પાળે, એવું લાગે. આ તો ભાર છે ધરતી ઉપર, सुमित्रा ना वचन छे रामचरित मानस अने वाल्मीकि रामायण वाचो। आजे हूँ पुत्र वाली थई छु कारण के मारो पुत्र रामनी सेवा मा जाय छे। लक्ष्मण ने कहे छे अने तू आदेश लेवा आव्यो छे भगवान राम छे ने तने सेवा मळे एटले वन मा जाय छे। कैकेयी वनवास नथी आप्यो, दशरथे वनवास नथी आप्यो, भगवान तारी पर कृपा करवा मांगे छे, तने सेवा आपवा मांगे छे। 14 वर्ष सुधी तू ऊंघतो नहीं अने खातोय नहीं अने प्रभु राम अने सीता नी सेवा करजे। आज थी तारा पिता अने तारा माता कोण छे? राम अने सीता। मात वैदेही अने पिता तोर राम। अने तारू अयोध्या क्या छे? जहां राम जहां सीता वहां अयोध्या, त्याज तारू अयोध्या छे। पुत्रवती जुगती जब सोई रघुपति भगती जात सुत होई। एज माता पुत्र वाली छे के जेनो भक्त जेनो पुत्र भगवान नो भक्त होई, भगवान श्री कृष्ण ने भक्ति करतो होई, एज माता माता छे। संतो तो बहु सुंदर के छे नहीं गुमावीश नूर, ई कड़ी मने याद नथी आवती, बहु सुंदर कड़ी मा गाय छे। नहीं तो रहेजे वांजणी नहीं गुमावीश नूर। नूर एटले जारे संतानी प्राप्ति थाय ने शरीरनी बद्धी एनर्जी जती रहे नी। कुवारी कन्या होय अने पछी जारे माता बने ने तो शरीरनी जेटली शक्ति होय नी बाळक लई ले, अने ई बाळक जारे मोटो थईने भगवाननो भगत न बने अने कुळनु नाम खराब करे तो संतो ने आचार्यो लखे छे के तारू नूर गुमावीश नहीं। आवा पथराने पाळवानी कोई जरूर? ई तो धरती पर बोझ छे कि जे माता पिता ने समाज नु नाम माटी मा मेळी दीधे छे। एवा हजारो पुत्र थई गया तो शुं कामना? धृतराष्ट्र ने 100 पुत्रो हता पण शुं कामना? पण पांडवो ने तो 5 पुत्र हता, पण पांचे पांच पुत्रो आखी दुनिया मा त्रिभुवन मा लोको गुणगान गाय गाय ने तो ए थाकता नथी, तो एवा पुत्र नी प्राप्ति करवी जोईए। शास्त्र कहे छे 9 महीना सुधी जारे एने एक ज कार्य करवू जोईए, ने भले घरना कोई काम न करे चालशे, काम वाली बंधावी दो चालशे, એમાં રોવું ન જોઈએ, પણ એને એક જ વસ્તુ કેવી જોઈએ કે તું 24 કલાક જ્યારે પણ સમય મળે ત્યારે ભાગવત વાંચો, રામાયણ વાંચો, ભગવાનની કથા સાંભળો। સૂતા સૂતા ભગવાનની કથા વાંચીને જ સૂઈ જવું જોઈએ। એ ઊંઘમાં પણ છે ને એ જ વસ્તુ એને આવશે નજરમાં, અને આવી રીતે જ્યારે 9 મહિના સુધી કાર્ય કરશે ભક્તિના કાર્ય, અને એનાથી જે સંતાન દીકરો કે દીકરીનો જે જન્મ થશે ને એના કુળનું નામ રોશન કરશે। દીકરી હશે તો 2 કુળનું કરશે અને દીકરો હશે તો 1 કુળનું કરશે, અને એનાથી પણ જો વધારે મોટો ભક્ત બનાવવો હોય ને તો એ દીકરી એને વહુને છે ને વૃંદાવન ધામમાં લઈ જાઓ અને ભગવાનના ધામમાં એને રાખો, એનો પ્રભાવ તમે જોજો કે એ સંતાન જ્યારે જન્મ થાય, જેટલા પણ ભગવાનના ભક્તો છે વૈષ્ણવો છે અમેરિકા લંડન બધું છોડીને 9 મહિના સુધી એ વ્રજ વૃંદાવન ધામમાં જ રાખે છે કે અહીંયા જ રહો, ભાડેથી 11 મહિના માટે બંગલો લઈ લે અને ત્યાં જ કે એની ડિલિવરી ત્યાં જ કરાવો, કારણ કે ત્યાં જે બાળકનો જન્મ થશે એ અદ્ભુત થશે, પ્રભાવ પડે છે ને ધામનો, ભગવાનના ધામનો। પણ આવી બધી વસ્તુઓ લોકો ધ્યાનમાં રહેતા નથી, પૈસા માટે બધા લોકો મરે છે બસ, પણ સંસ્કાર કેવા મળશે તો તમે જુઓ। કરોડો રૂપિયા હશે આપણી પાસે પણ દીકરો નફડ પાક્યો તો, દારૂડિયો પાક્યો, સટ્ટાવાળો પાક્યો અને પછી આત્મહત્યા કરી મરી જાય, નુકસાન આવે, ઘણા નથી મરતા? એટલા રૂપિયા શું કામના? એટલે રૂપિયા જીવનમાં મહત્વના નથી, સંસ્કાર અને ભક્તિ છે એ મહત્વનું છે, ઈ જ આપણું સાચું નાણું ને સાચું ધન છે। અને હિરણ્યકશિપુ ઈ તો તપસ્યા કરે છે, અહીંયા નારદ મુનિ કયાદુ ને, એમની માતા કયાદુ હતી, પ્રહલાદ મહારાજની માતા, કયાદુ ને ભાગવત સંભળાવે છે નિરંતર, બસ 36,400 વર્ષ સુધી ભાગવત સંભળાવ્યું એટલે રિપીટ કર્યા જ કરે. અને ઘણા વખત ભક્તોને એમ લાગે આ તો રોજનું સાંભળ્યું છે, કઈક નવું સંભળાવું. નવું શું સાંભળવું છે? પરીક્ષિત મહારાજે ક્યારે એમ નથી કીધું કે કઈક નવું કઈક બીજું સંભળાવો. આ પ્રહલાદ મહારાજ ની કથા તો ઘણી વખત સાંભળી, કઈક નવું કઈક સંભળાવો, કઈક ચટપટી વાર્તાઓ સંભળાવો. ભાગવત નિત્ય નવીન છે અને ભક્તની માટે તો હંમેશા નવીન જ છે. આજ કથા છે, એક વક્તા કરે છે ને પછી બીજા દિવસે બીજા વક્તાને લાવો, આજ કથાને કઈક બીજી રીતે પ્રસ્તુત કરશે. કે જે પ્રતિપદમ પૂર્ણામૃતાસ્વાદનમ, ડગલે ને પગલે તમને અલગ અલગ રસનું આસ્વાદન કરી શકશો. દેવતાઓને ખબર પડી કે હિરણ્યકશિપુ તપસ્યા કરવા ભાગી ગયો છે, હમણાં તો કઈ આવવાનો. તો બધા દેવતાઓ કયાદુના મહેલમાં આવ્યા, હિરણ્યકશિપુના મહેલમાં આવી અને એને કિડનેપ કરી લીધા, બંદી બનાવી લીધા કે આને જે દીકરો જે જન્મ આપશે ને એને મારી નાખશું. હિરણ્યકશિપુ આવો છે તો એનો દીકરો કેવો થશે? બાપ એવા વડ એવા કેટા, આવું કે છે ને? પણ એવું કઈ હોતું નથી. દેવતાઓ વિચાર કર્યો કે હિરણ્યકશિપુ આટલો મોટો રાક્ષસ છે તો આનો દીકરો કેવો પાકશે, એટલે કે જેવો જન્મ થાય ને એટલે મારી નાખશું. ત્યારે નારદ મુનિ કહે છે કે આના પેટમાં ગર્ભમાં છે ને સાક્ષાત ભગવાનનો ભક્ત, ભક્તરાજ, ભક્ત શિરોમણિ પ્રહલાદ મહારાજનો જન્મ થવાનો છે. એને પ્રહલાદ મહારાજના કારણે જ ભગવાન આ જગતમાં આવશે. એક ભક્તના 5 વર્ષના બાળકના માટે ભગવાન પોતાનું ધામ છોડીને આ જગતમાં આવશે, એટલો શુદ્ધ ભક્ત છે. અને ઇન્દ્ર દેવતાને ખબર પડી અને ઇન્દ્ર દેવતાએ તો હાથ પકડ્યો તો છોડી દીધો, બધાએ કે છોડી દો છોડી દો, કારણ કે ભક્તની મહિમા એ લોકો જાણે છે. સંસારના જીવો કદાચ નહીં જાણતા હોય પણ દેવતાઓ તો જાણે છે કે ભગવાનના ભક્તની કેટલી મહિમા છે. બધા દેવતાઓ લોકો એ કયાદુની પરિક્રમા કરી કે આના ગર્ભમાં ભગવાનનો શુદ્ધ ભક્ત છે, પરિક્રમા કરી અને પ્રણામ કર્યા, મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને જતા રહ્યા. નારદ મુનિ આખી કથા સંભળાવી અને હિરણ્યકશિપુ 36,400 વર્ષ સુધી ઈ કયો મંત્ર છે મને ખબર નથી પણ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કરતો હતો તપસ્યા. અંગૂઠા ઉપર આપણે કરી શકીએ તપસ્યા? એક દિવસ નિર્જળા રહેવી હોય તો આપણે તો પરસેવો છૂટી જાય. પણ હિરણ્યકશિપુ કે છે 36,400 વર્ષ સુધી તપસ્યા કરી ભૂખ્યા તરસ્યા પાણી પીધા વગર, અને આપણે તો નિર્જળા કરવી હોય ને તો આપણને એક દિવસ કરવી હોય તો કેટલું કષ્ટ છે. પણ જેટલા પણ લોકો ઉપવાસ કરે છે, શાસ્ત્રમાં ક્લિયર લખ્યું છે કે ઉપવાસનો અર્થ થાય છે કે એ દિવસે પાણી ન પીવું. અને જે લોકો પાણી પીવે છે ભલે ગમે તે ઉપવાસ કરતા હોય, પાણી પીવે છે ને તો ઉપવાસનું જે અડધું ફળ તો એમાં જ જતું રહે છે. 50% જે પુણ્ય મળે છે ને એ તો પાણી પીવાથી જ મળી જાય છે, કારણ કે પાણી પીવાનો અર્થ છે કે તમે ખાધું અને ન ખાધું. એટલે ઉપવાસનો અર્થ શું છે કે આખો દિવસ જે પાણી પીધા વગર જે કરે ને એને ઉપવાસ કહેવાય. આ તો માત્ર ઉપવાસ નથી, આ તો ટાઈમ પાસ છે. ઉપવાસના દિવસે 5 શેર શું કામનો ઉપવાસ બોલો? જો પાણી પીવાથી, શાસ્ત્ર કે જે પાણી પીવાથી તમારા ઉપવાસમાં 50% પુણ્ય કપાઈ જાય છે, પછી ગાજરનો હલવો, બટેકાની ભાજી, રાજગીરાની પૂરી આ બધું કેટલું કેટલું ખાય બોલો, તો પછી કેટલું ફળ મળે? આ તો કળિયુગના જીવો હવે જેમ તેમ ટંગળ મંગળ થોડાક તો આગળ જાય, બાકી કોઈ આ ભક્તિ કેવી છે કળિયુગના જીવોની બોલો? અમુકને તો એમ લાગે ને અમે તો બહુ બધી ભક્તિ કરીએ છીએ, શું જુઓ અહીંયા આવીને સાંભળો છો એટલે જુઓ કેટલી ભક્તિ થાય છે આપણી. એ તો ક્યારે એવો કોઈ સંભળાવવાવાળો વક્તા મળ્યો નતો, તો સાત દિવસ તબલા ને વાજિંદ્રો વાળા આવે અને આપણને જન્મ કરાવે ઓલાનો ને રામનો કરાવે, બસ બસ બહુ ઉપદેશ તો કઈ મળ્યા. પણ જયારે આપણું જોઈએ કે જુઓ ભવિષ્યમાં લોકોએ કેવું ભજન કર્યું છે અને આપણું કેમ થાય છે, ત્યારે આપણને એમ થાય કે આપણે તો કાંઈ થતું. પછી આપણને જે વાસ્તવિકમાં શુદ્ધ ભક્ત છે ને એને એમ લાગે કે ઢાંકણીમાં પાણી લઈને થાય, એવું કોકને થાય કે વાસ્તવિકમાં સત્ય વસ્તુ છે. આવા ઉપદેશ સાંભળીએ ત્યારે આપણું આ વજ્રની સમાન જે હૃદય છે ને પીગળે, અને તો થોડી ઈચ્છા થાય માળામાં હાથ નાખવાની, ઉપવાસ કરવાની, કથામાં આવવાની કે ના ના આજે હું કથામાં આવ્યા તો આટલું સાંભળવા મળ્યું, આટલું જીવનમાં ઉતરવા મળ્યું, હવે તો હું રોજ કથામાં આવીશ અને જે પણ કથામાં મને ઉપદેશ મળે છે એ સત્ય છે, શાસ્ત્ર દ્વારા છે, એટલે હું મારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશ. હિરણ્યકશિપુની તપસ્યાથી આખા લોક બળવા માંડ્યા. ઉનાળામાં જેમ 45 ડિગ્રી તાપમાન હોય તો દિવાલો બધી કેવી ગરમ ગરમ હોય, ઉપરથી ધાબુ તપે, પછી ગમે જેવું શાર્પ કંપનીનું હોય કે હિટાચી કંપનીનું એસી હોય તો એ કામ ન આવે, અને જેને એસી ન હોય ઉપરથી પંખો ચાલુ હોય ધાબુ, પતરા વાળાને તો વાત જ મત પૂછો, એ તો એમ લાગે કે બાથરૂમ જ બેઠો છે પાણીમાં એકલા રેલા જેબ રેબ જેબ. શાક શાક બનાવતો રસા વાળું શાક કરવાની જરૂર ના પડે. કારણ કે અહીંથી ટપકતું જ હોય જેમ વરસાદના પાણી ટપકે એમ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા.
હિરણ્યકશિપુની તપસ્યાથી આખું બ્રહ્માંડ બળી રહ્યું છે, બધા લોકો બળવા લાગ્યા. જુઓ રાક્ષસ જયારે તપસ્યા કરે ને તો બધા લોકો દુખી થાય, પણ જયારે ભગવાનનો ભક્ત જયારે ભક્તિ કરે તપસ્યા કરે ને તો એ બધાને સુખી કરી દે. આ અસુર અને ભક્તમાં આટલો ફરક છે કે ભગવાનનો ભક્ત હોય ને તો જેટલા પણ જીવ છે એ લોકોને સુખી કરવાનો પ્રયાસ કરે, અને જે અસુર વૃત્તિ વાળો હોય ને એ બધાને દુખી કરવાનો પ્રયાસ કરે. હિરણ્યકશિપુ તપસ્યા તો કરે છે પણ બધા લોકો દુખી. દેવતાઓ બધા બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને જઈને કહે છે કે આ બધું શું છે, બધા લોકો બળે છે. હિરણ્યકશિપુની તપસ્યા એટલી વધી ગઈ કે ઉધઈ ખાવા માંડી, ઉધઈ શરીરને ઉધઈ ખાઈ ગઈ બધી, અને એક બાજુનું આખું શરીર ખાલી હાડકા વળગ્યા હતા, બધા ઈયળો ને બધું હોય ને આખા શરીરે બધા વળગ્યા હતા, એવો ફોટો દોરેલો છે ભાગવતમાં. તો એ ડગમગ નતું થયું મન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે હિરણ્યકશિપુ એની એ જ દશામાં, એ તો થોડીક નાક બંધ થઈ જાય તો 15 દાડા આરામ કરો, એક નાક ખાલી બંધ થઈ ગયું હોય તો પછી એક બાજુ હૃદય બંધ થઈ જાય તો. કે છે હિરણ્યકશિપુ અજય અમરા અમર. હિરણ્યકશિપુ અમર બનવા માટે આવ્યો છે કે હું અમર બની જાઉં બ્રહ્માજીને પ્રસન્ન કરીને, પણ ભગવાન કે તું ગમે જેટલી મહેનત કર તું અમર બનવાનો. આ દુનિયાના લોકો કેટલા મોટા મોટા આવી ગયા, દારાસિંહ નામ સાંભળ્યું છે ને, દારાસિંહ. દારાસિંહ બહુ બહુ બળવાન હતો, પોતાની જાતને કેટલો શૂરવીર માનતો હતો, પણ એ દારાસિંહ છે ને એ ભોયરામાં જઈને આત્મહત્યા કરી નાખી હતી. એની આત્મહત્યા કેવી હતી જુઓ તમે, કંટાળી ગયો હતો. અને તમને બધાને ખબર હશે કે હિટલર થઈ ગયો, હિટલર આખા વર્લ્ડમાં ફેમસ છે. હિટલર, એ હિટલરનું મૃત્યુ કેવી રીતે થયું હતું, હિટલરને બ્લડ કેન્સર થઈ ગયું હતું, અને બધાને લોકોને કહેતો હતો કે હું બહુ શૂરવીર છું શક્તિશાળી છું, પણ એને અંત સમયે એને બ્લડ કેન્સર. ત્યારે એને ભાન થઈ વાસ્તવિકમાં હું પોતાની જાતને શૂરવીર શક્તિશાળી બુદ્ધિશાળી ને રૂપવાન ને બધો માનતો હતો ને હવે કાંઈ નથી મારી પાસે. સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, આ બ્રહ્મ ભવના લોકા પુનરાવર્તિ નો અર્જુન, અર્જુન આ જગતમાં કીડી થી લઈને બ્રહ્મા સુધી બધાને જન્મ મરણ ના ફેરા છે. બ્રહ્માજીને મરવું પડે છે અને ફરીથી મનુષ્યનો અવતાર મળે છે. એવું નથી કે બ્રહ્મા ને અમર બની ગયા છે, ચાર મોઢા વાળા છે ને એને ભમવું પડે છે, અહીંયા આવવું પડશે. એનું ભાગ્ય જો પાલનપુરમાં હશે ને તો બ્રહ્માજીને અહીંયા આવવું પડશે. ભલે આટલું સૃષ્ટિનું મેનેજમેન્ટ કરે છે પણ અહીંયા એને મનુષ્યનો દેહ મળશે. પછી આ બ્રહ્મ ભવના લોકા પુનરાવર્તિનો અર્જુન, પુનરાવર્તિનો અર્થ છે કે એના ચક્કર ચાલુ ચાલુ જ રહેશે. ભલે બ્રહ્માજી રહ્યા તો આપણા તો ચણાય, અને એના તેજ અને એના તેજના પ્રભાવથી આખું બ્રહ્માંડ બળવા માંડ્યું. કે એના મસ્તકમાંથી અગ્નિ નીકળવા માંડી, આગ નીકળવા માંડી. અને આગ અહીંયા પૃથ્વીના લોકોને તો બધાને દુઃખ આપતી જ હતી પણ સ્વર્ગમાં જતી રહી. અને સ્વર્ગના દેવતાઓ આખું સ્વર્ગ છોડી અને બ્રહ્માજીના લોકમાં ગયા અને બ્રહ્માજીને મનાવે છે કે હે બ્રહ્મા, તમે કઈ કરો, ઓલો પૃથ્વી પર મધુવનમાં તપસ્યા કરે છે ઉભો ઉભો. પણ બ્રહ્માજી સાંભળતા નતા ત્યારે બ્રહ્માજીને કે છે, એના મનમાં શું વિચાર કરે છે સાંભળો તમે, અમે કહીએ છીએ. દેવતાઓ કે છે, હવે એ વિચાર કરે છે કે બ્રહ્માજીનું જે પદ છે ને બ્રહ્મલોકમાં રાજગાદી પર મારે બેસવું છે અને બ્રહ્માજીને નીચે પાડવા છે. આવું જ્યારે ખોટું બોલ્યા તો બ્રહ્માજી વિચાર કરવા માંડ્યા, આ તો મારી ગાદી એ ખતરામાં છે એટલે મારે કઈક કરવું પડશે. બધા લોકો બ્રહ્માજીને કીધું ત્યારે બ્રહ્માજીને થોડીક ચિંતા થઈ એટલે બ્રહ્માજી કહે છે કે તમે અત્યારે તો જાઓ, હું પૃથ્વી પર જાઉં છું હિરણ્યકશિપુ પાસે. અને હિરણ્યકશિપુ પાસે બ્રહ્માજી જાય છે, ચાર મોઢા વાળા બ્રહ્માજી ગયા તો શોધે છે. ઓલો અંદરથી અવાજ આવે છે, ઓમ બ્રહ્મય નમઃ, જેવો બોલતો હોય. માટીનો ઢગલો થઈ ગયો તો ઊંધઈ, જ્યાં ઓલો તપસ્યા કરતો હતો ત્યાં ઊંધઈ. અને અંદરથી ઢગલામાંથી અવાજ આવે છે બ્રહ્માજીને, ન દદર્શ પ્રતિછન્નમ વલ્મિક તૃણ કીચકે પીપીલિકા ભીરાણી ચીર્ણ મેદ ત્વંગ માસ શોણિતમ. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજ ને કહે છે અને નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજ ને કે છે બ્રહ્માજી જ્યારે પૃથ્વી પર મધુવનમાં ગયા ત્યારે જઈને જોવે છે કે વલ્મિક હિરણ્યકશિપુનું શરીર કેવું થઈ ગયું હતું કે વલ્મિક. વલ્મિક નો અર્થ છે કે ઉદય, જોઈ છે ને ઉદય કેવી હોય, આખા શરીરે ઉદય એટલે માટીના પોપડા થઈ ગયા હતા બધા. આપણે તપસ્યા કરીએ છીએ આપણને થાય છે ઉદય લાગે છે શરીરને, રોજ ઘસી ઘસી નાહીએ છે, ઉદય ક્યાંથી લાગે. બીજું કે છે વાલ્મિક તૃણ, અને ઘાસ ઉગી ગયું હતું આજુબાજુ બધે, ઘાસ ઉગી ગયું હતું. ત્રીજું કે છે કીચકે, કીચકે નો અર્થ છે કે વાસના વૃક્ષો એની આજુબાજુ શરીરે જામી ગયા હતા, માટીનો ઢગલો ઘાસ. ખાલી એક વરસાદ આવે તો કેટલું બધું ઘાસ ઉગી જાય છે. એસટી કોલોનીમાં જુઓ, કોઈ જોવા વાળું ન હોય, ખાલી 3 મહિનામાં આટલું થાય છે. 36,400 વર્ષ એટલે શું થયું હશે એ. પણ તો એ કે ના કે થોડુંક હોટલમાં જઈને થોડુંક બ્રેકફાસ્ટ કરીને આવું, લાવો થોડીક કોકા કોલા પીતા આવું, કોઈ વસ્તુ નહીં, ખાવા પીવાનું બધું છોડી દીધું. જ્યાં સુધી બ્રહ્મા ન આવે ત્યાં સુધી હલવું નથી. કેટલો સંકલ્પ તમે જુઓ, દેવતાને પ્રાપ્ત કરવા માટે હિરણ્યકશિપુ કેટલી ઉગ્ર તપસ્યા કરે છે. તો સંતો કહે છે કે હિરણ્યકશિપુને મળ્યું શું, મને કયો, આટલી બધી તપસ્યા કરી તો એને શું મળ્યું. અને આપણે તો માત્ર 15 વર્ષ 10 વર્ષ જે મળ્યા છે એટલી તપસ્યા કરવાની છે. અને 24 કલાક નથી કીધું કે ઉભા ઉભા રહો, સોફામાં બેઠા બેઠા કરો માળા. ઊંઘતા ઊંઘતા કરો, કમર દુખતી હોય, ડોક દુખતી તો ઊંઘતા ઊંઘતા માળા કરો, પણ માળા કરો. ભગવાનનું નામ લો. યદ કીર્તનમ, યદ સ્મરણમ, યદિક્ષણમ, ગમે તે રીતે ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું ચિંતન કરો, ભગવાનની કથા સાંભળો. ન મન લાગે તોય લગાડો, અને કદાચ મન ન લાગે તો આવીને ખાલી બેસવું, બેસવાથી પણ જીવનો ઉદ્ધાર થશે. આજે નહીં તો કાલે લાગશે, કાલે નહીં તો પરમે, પણ એક દિવસ એવો લાગશે કે હવે મારે માળા કરવી છે, ભક્તિ કરવી છે. ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઈ વસ્તુ હું મોઢામાં નહીં મૂકું, આવો સંકલ્પ થઈ જશે. આવી તપસ્યા કોઈએ કરી છે? સુખદેવ ગોસ્વામી કહે છે કેટલી કઠોર તપસ્યા, અને તપસ્યા કરી પણ ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવા માટે. આપણે તો માત્ર 10-15 વર્ષ વધ્યા છે, અને એમાંય રોજનું ખાલી કલાક જ કરવાનું છે, એટલે કેટલા 2 વર્ષ ખાલી તપસ્યા કરવાની છે. 2 વર્ષ કોક તપસ્યા કરે ને તો ડાયરેક્ટ એને ભગવાનનું ધામ મળશે. અને આને 36,400 વર્ષ કરી પણ તોય ભગવાન આવીને શું કામનું, બોલો. બ્રહ્માજી વિચાર કરે છે કે અવાજ ક્યાંથી આવે છે, ત્યારે બ્રહ્માજી એ કમંડળમાંથી પાણી છટકોર્યું તો બધું નીકળી ગયું, અને શરીર જે ખાલી હાડકા વળગ્યા હતા ને બહુ સુંદર રાજકુમારની સમાન હિરણ્યકશ્યપુ બની ગયો, અને વજ્રની સમાન જેમ ભીમમાં જેવી શક્તિ હતી એના કરતા વધારે. હિરણ્યકશ્યપુ એટલો શક્તિશાળી થઈ ગયો ત્યારે બ્રહ્માજી કહે છે, બ્રહ્મો ઉવાચ, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ભદ્રમ તે તપસ સિદ્ધોસિ કશ્યપ. કાશ્યપ એટલે કે હે કશ્યપ મુનિની સંતાન, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ઉઠી જા, ઉભો થા. પણ એ ઉભો જ હતો, ઉભો થાનો અર્થ એ કે હવે તપસ્યા બંધ કરી દે, બસ બહુ થઈ ગયું, હું તારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું. વરદો અહમ અનુપ્રાપ્તો, મારી પાસેથી વરદાન પ્રાપ્ત કરી લે, હું તને વરદાન આપીશ. અને આવું જ્યારે કીધું તો હિરણ્યકશ્યપુ વરદાન માગવા માગે છે. બ્રહ્માજી કહે છે, નૈતદ પૂર્વમ વર્ષ ચ કુર્વન કરિષ્યંતિ ચાપરે નિર્બંધુર ધારિયેત પ્રાણાન કો વૈ દિવ્ય સમાશસત સતમ. આવી કઠણ તપસ્યા આના પહેલા ભૂતકાળમાં કોઈએ કરી, વર્તમાનમાં કોઈ નહીં કરે, ને ભવિષ્યમાં આવી તપસ્યા કોઈ નહીં કરે. હિરણ્યકશ્યપુની તપસ્યા ઇતિહાસમાં અજ અમર થઈ ગઈ. ભલા એવું કોણ છે કે જે દેવતાઓના 100 વર્ષો સુધી પાણી પીધા વગર આવી તપસ્યા કરે, પાણી પીધા વગર. દેવતાઓના 100 વર્ષ એટલે કે 36,400 વર્ષ. જ્યારે આ પૃથ્વીમાં 36,400 વર્ષ પૂરા થાય ત્યારે દેવતાઓના 100 વર્ષ પૂરા થાય છે. હે દીતિ નંદન, હું તારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું, માંગ, તારે શું જોવે છે? કારણ કે તે નિર્જળા એટલે પાણી પીધા વગર તપસ્યા કરી છે, નિર્જળા ઉપવાસ કર્યો 36,400 વર્ષ. અમારે એક સાધુ સંત હતા, ગમે ત્યારે પૂછો ને તો કે તમે ઉપવાસ કઈ રીતે કરો એકાદશી નો, એ કે હું નિર્જળા કરું છું પાણી પીતા. પછી એક દિવસ અમે જોયું કે એ તો જ્યુસ પીતા હતા, મોસંબી નો જ્યુસ, કલિંગર નો જ્યુસ. તમે પૂછ્યું, તમે તો કહો છો કે હું નિર્જળા ઉપવાસ કરું છું, એ કે નિર્જળા જ છું, નિર્જુસા થોડું કીધું છે, નિર્જુસા નથી કીધું, નિર્જળા કીધું છે, જળથી નિર્જળા જ છે, નિર્જુસા નથી કીધું, જ્યુસ પીવાનો છે, પાણીથી વંચિત છું ને એટલે હું નિર્જળા ઉપવાસ કરું. પછી ખબર પડી કે ભગત કેવા હોય, ભૂખ્યા રહી જ ન શકે. ચોખ્ખું કીધું, હિન્દીમાં કહેતા કે નિર્જલા બોલા થા ના, નિર્જુસા નહીં બોલા ના, નિર્જુસા એટલે નિર જ્યુસ પીધા વગર થોડું, આમાં થોડું પાણી છે, આ તો ચોખ્ખો અનાનસ નો જ્યુસ છે, આમાં પાણી એક ટીપું નથી, એટલે નિર્જળા થયું નહીં. તો ભક્ત બહુ બુદ્ધિશાળી હોય. અને હિરણ્યકશિપે જેવી આંખો ખોલી તો બ્રહ્માજી હંસ વાહન ઉપર ઉભા હતા અને ધરતી પર આવ્યા. પણ દેવતાઓ જયારે ધરતી પર આવે ને એટલે 2 ફૂટ ઊંચા હોય, એ પગ ધરતી પર પગ ન મૂકે. આ દેવતાઓમાં ગુણ છે. ક્યારે સાંભળ્યું હતું કથામાં? દેવતાઓ, સ્વર્ગના દેવતાઓ જયારે પૃથ્વી પર આવે ને તો 2 ફૂટ ઉપર ચાલે, જમીન પર ટચ ન કરે. કારણ કે એમની માટે આ જમીન અપવિત્ર કહેવાય. તો દેવતાઓ આ ધરતીથી 2 ફૂટ ઉપર ચાલે. તો બ્રહ્માજી અને એમનું હંસ વાહન જમીન પર નહોતું, 2 ફૂટ ઉપર હતું. અને બ્રહ્માજી વાહનમાંથી હવામાં ઉભા હશે અને બ્રહ્માજીએ છટકોરો માર્યો પાણીનો. ગંગાજળ કમંડળમાં હોય જ છે એમની પાસે. એવું નથી કે બિસ્લેરી, ઈ જ્યારે પણ તરસ લાગે એટલે કમંડળનું જળ છે ને એ લઈ લે, ગંગાજળ જે ભગવાનના ચરણોમાંથી નીકળેલું છે. તો બ્રહ્માજી કીધું કે વરદાન માંગો. ત્યારે હિરણ્યકશિપુ કહેવા માંડ્યો કે મને એવું વરદાન આપો કે હું અજ અમર બની જાઉં, ક્યારે મરું? ત્યારે બ્રહ્માજી કે જેની પાસે 500 ની નોટ હોય ને પછી તું 1000 ની નોટ માંગે, ક્યાંથી આપવાનો છે? હું પોતે જન્મ મરણ ના ચક્કરમાં છું. ભગવદ ગીતા નો શ્લોક વાંચી લે. આ ભગવદ ગીતા 8મો અધ્યાય 14મો શ્લોક, આ બ્રહ્મ ભૂના લોકા. બ્રહ્માજી કે જો મારે મરવું પડે છે, આમાં લખ્યું છે ભગવદ ગીતામાં. તો હિરણ્યકશિપુ કે આમ નહીં તો, એટલે આમ નથી કહેતા કે આમ કદાચ ન પકડાય તો આમ પકડી લઈએ, પણ ગમે તે કરીને માંગી લે છે. હવે શું કે છે, ભલે કદાચ તમે એ વરદાન નો આપો કે હું અમર બની જાઉં, પણ હું તમને જે કહું છું એ તો તમે આપી શકો કે બોલો શું જોવે છે? ત્યારે કે છે, હે પ્રભુ, આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો, અને જો તમે મને અભિષ્ટ વરદાન આપવા ઈચ્છતા હોય તો મને એવું વરદાન આપો, ના અંતર ન બહિર, હું અંદરે ન મરું બારે ન મરું. ન અંતર ન બહિર, અને કે છે દિવા નક્તમ, અને કે છે કે હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું. મન્ય સ્યાદપી ચાયુધે, અને હું કોઈ અસ્ત્ર થી ન મરું, ન શસ્ત્ર થી ન મરું, ન ભૂમો ન અંબરે, ના હું ધરતી પર ન મરું કે ન આકાશમાં ન મરું. મૃત્યુર ન નરે, હું કોઈ મનુષ્ય થી ન મરું, ન મૃગેર અપી, ન કોઈ જાનવર થી મરું. વ્યસુ ભી વાસુ ભી ભદ્રી, અને હે બ્રહ્મા, હું તમારી સૃષ્ટિની બનાવેલી કોઈ વસ્તુ થી ન મરું. પણ હિરણ્યકશિપુ અહીંયા એક ભૂલ ખાઈ ગયો છે જે ભગવાન કહેશે છેલ્લે. હિરણ્યકશિપુ તે બધું માંગી લીધું, પણ છેલ્લે છેલ્લે તે શું કીધું હતું કે બ્રહ્મા, તમારી બનાવેલી કોઈ પણ વસ્તુથી હું ન મરું. તો બ્રહ્માએ ભગવાનને તો નથી બનાવ્યા ને, ભગવાને બ્રહ્માને બનાવ્યા છે, એટલે આ ચૂકી ગયો. ભગવાન કહે છે કે આ જગતમાં ઘણા લોકો કહે છે ને કે મેં આને છેતરી નાખ્યો, આને છેતરી નાખ્યો, અને હું પણ તમારી છેતરપિંડી કઈ કામમાં આવવાની નથી, હું જ બધાને છેતરી રહ્યો છું. તમે કદાચ એ માગો છો ને કે ગાડી જોવે, બંગલા જોવે, ઓલી જોવે, આમ જોવે, બધું તમને આપી દઈશ, પણ મારું ધામ તમને નહીં આપું. હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ થઈ જાઉં એવો મને આશીર્વાદ આપો. હું સ્વર્ગનો રાજા ઇન્દ્ર કરતા મોટો બની જાઉં. સંસારની કોઈ પણ વસ્તુથી હું ન મરું. અને આટલું બધું માંગી લીધું, અને માંગીને હિરણ્યકશિપુ કે બસ હવે પતી ગયું. તો બધું કાગળમાં બધું લખી દીધું કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, સ્ટેમ્પ પેપર બધું લખાઈ દીધું, અને બ્રહ્માજી પાસે નીચે સાઇન કરાવી દીધી બ્રહ્માજીના હસ્તાક્ષર કે જા અમે આશીર્વાદ આપ્યા છે, અને સ્ટેમ્પ પેપરમાં જે જે લખ્યું છે એ પ્રમાણે તારું મૃત્યુ નહીં થાય. હિરણ્યકશિપુ સ્ટેમ્પ પેપર વાળીને ખીચામાં મૂકી દીધું અને પછી ઘરે નાચતા કૂદતા હવે મારું મૃત્યુ ક્યારે નહીં થાય. પણ ભગવાન કે ચિંતા મત કર, હું આવીશ. અને હવે હિરણ્યકશિપુ હવે કે છે કે જેટલા લોકો પુણ્ય કરે છે, મંદિરો બનાવવામાં પૈસા જેને આપ્યા છે ને, એ બધાને નરકમાં લઈ જાઓ. બ્રહ્માજી હિરણ્યકશિપુ આવો બાર નિયમ પાડી દીધો કે જે લોકો મંદિરોમાં દાન આપે છે, કથાઓમાં દાન આપે છે, વૈષ્ણવોને સંતોને દાન આપે છે, મોટા મોટા યજ્ઞ કરે છે, એને પકડી પકડીને નરકમાં લઈ જાઓ, એને બહુ મારો. અને જે લોકો દારૂ પીવે છે, જુગાર રમે છે, સટ્ટા રમે છે, જીરાના જેના રમતા હોય, એ બધાને પકડીને લાવો, મારે એની આરતી ઉતારવી છે. ચોરીઓ કરે, લૂંટફાટ કરે, કોકની છોકરી લઈને ભાગી જાય, એવા લોકોને બધાને સ્વર્ગમાં લઈ જાઓ અને એ લોકોને હજી સુખ આપો. અને બધા દેવતાઓને મારી ફટકારીને નરકમાં લઈ જાઓ. અને બધા દેવતાઓને કીધું, એ તો હિરણ્યકશિપુ સ્વર્ગમાં ગયો અને સ્વર્ગમાં જઈને નિયમ બહાર પાડી દીધો આવો બધો, કે જે લોકો દારૂ પીશે ને એને સ્વર્ગમાં રહેવા મળશે. આવો નિયમ, ખોટા કામ કરે, ચોરી કરે, લૂંટફાટ કરે તો એને સ્વર્ગમાં રહેવા, યજ્ઞ કરવો છે નરકમાં જવું પડશે. અને ધરતી માતાને તો કીધું કે તારે વગર ખેતી કરે, વગર હળ હાકે, ટ્રેક્ટર હાકે છે ને, આટલું અનાજ, આટલા મણ અનાજ આપી દેવાનું. બોલો, કઈ ખેડવાનું નહીં, કઈ વસ્તુ નહીં, પાણી નહીં, કોઈ વસ્તુ નહીં, એમને આપી દે. એ ધરતી માતા એમને આપી દેતી હતી. ઝાડવાઓને કીધું કે 12 મહિના કેરી આવી જોવે, આ મારો હુકુમ છે. ઝાડવાઓ બિચારો ડરી ડરીને 12 મહિના કેરી આપે, કેસર કેરી, આપૂસ કેરી, પાયરી કેરી, જે હોય બધી 12 12. આપણે તો રાહ જોતા હોય, કઈ આવશે, કઈ પાકશે, આપણે તો વાટ જોવી પડે. કાચી તો લાવીએ કેરી, કાચી એટલે ઘરમાં કાચી હોય ને, કાચી કેરી હો, નકે પછી કહે છે કે અમારે ચંપા કાચી, અંશા માસી, એ બધાને એ કાચી કેરી લાવો અને પછી એને પકવવી પડે અને પછી એને ગોળવી પડે, ગોળીને પછી અંદર કેમિકલ પેલો નાખવો પડે અને અંદર એસેન્સ નાખવો પડે અને અંદર સાકર નાખવી પડે, દૂધ નાખવું પડે, પછી ઓલું મિક્સરમાં નાખવું પડે અને પછી જ્યુસ બને. પણ હિરણ્યકશિપુ કે એકદમ મીઠી કેરી, કોઈ કેમિકલ એસેન્સ કઈ નાખ્યા વગર ચોખ્ખે ચોખ્ખો ઓરિજિનલ રસ આવવો જોઈએ. બધા ઝાડવાઓને ઓર્ડર આપી દીધો અને જેટલા સપ્ત નદીઓ જે છે ને, આખા આખા બ્રહ્માંડમાં 7 નદીઓ, 7 સાગર છે. શેરડીનો જ્યુસ જે આપણે પીએ છીએ ને બજારમાં, 1 ગ્લાસના 15 રૂપિયા, પણ શેરડીનો સમુદ્ર જ છે આખો. અને એવું નથી કે પછી વાસી બની જાય, એ હંમેશાની માટે તાજો ને તાજો જ રહે છે. પછી એક દૂધનો સમુદ્ર છે. તમારે આવું વાત કરી કે દૂધ કેટલી વાર ગરમ કરવું પડતું હશે, નકે કે ફાટી જતું હશે. કીધું એવો નથી મૂર્ખા, કારણ કે આપણી બુદ્ધિ પેલી દેડકા જેવી, કુવામાં રહેતો હોય ને એના જેવી. બોલો તો કે પ્રભુજી સ્વામીજી કે કેટલી વાર ગરમ કરવું પડતું હોય છે, કારણ કે આટલું સંસારમાં જે જોયું હોય એ જ જોવે. કે દૂધનો સમુદ્ર છે, દહીંનો સમુદ્ર, છાશનો સમુદ્ર છે, ઘીનો સમુદ્ર છે, જાંબુ જે જાંબુડા આવે ને એનો સમુદ્ર છે, શેરડીનો, પછી કેરીનો, આવી રીતે અલગ અલગ સમુદ્ર છે. તો બધા સમુદ્રને આદેશ આપી દીધો કે તમારે બધા દરિયામાં જેટલા રત્નો છે ને કિનારા પર આવીને મૂકી જવાના, રોજ ના હોય તો ગમે તે કરી લાવવાના. અને આખી આખા બ્રહ્માંડમાં જે નિયમ હતા ને બધા વિપરીત કરી નાખ્યા. અને જેટલા દેવતાઓ હતા સ્વર્ગના, ઇન્દ્ર દેવતાને કીધું ઝાડુ માર, ચલ જલ્દી, કચરો છે. કુબેરજીને કે પોતું માર, કમ્પ્લેટ ફિનાઇલ નાખજે, એવો થોડું કમ્પ્લેટ. બધા લોકોને, કોકને ફર્નિચર સાફ કરાવે, કોકને વાસણ ધોવડાવે, કોકને કે વાસણ લૂક, અને બધા દેવતાઓની પાસે અલગ અલગ વસ્તુઓની સેવા કરાવે. બધા લોકો કે પરસેવો પડી ગયો તો પગાર આપતો. દેવતાઓ ઝાડુ મારે અને બધા લોકોને કીધું ચાલ બૂટ સાફ કર, મારા જોડા સાફ કર. ને બધા લોકો કે કાંઈ વાંધો નહીં અત્યારે કરાવડા, પણ હું ભગવાનને પ્રાર્થના તો કરું જ છું, રોજ માળા કરું છું, ભગવાન આવો. હા, બધા દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને કહે કે હે બ્રહ્મા, અમે સ્વર્ગના કેટલા મોટા દેવતાઓ હતો, અમારે તો પૃથ્વી કરતા જે સંસારી જીવો છે એના કરતા ભૂંડી દશા થઈ ગઈ છે. અને તોય આ લોકો, પૃથ્વીના લોકો બસ ક્યાં જવું છે? સ્વર્ગવાસ, સ્વર્ગમાં જવું છે. ત્યાં જુઓ કે અમારી શું દશા છે. આવતા નહીં ભૂલે ચૂકે અહીંયા કે સ્વર્ગના 33 કરોડ દેવતાઓની આ દશા છે. બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજી ભગવાન પાસે જાય છે. 33 કરોડ દેવતાઓ ભગવાન પાસે જાય તો ભગવાનના દર્શન કોઈને થતા નથી. ત્યાં ખાલી આકાશવાણી થઈ અને ભગવાને કીધું કે તમે તમારા ગામમાં જતા રહો, અત્યારે જે દુઃખ મળે ભોગવો, પણ જ્યારે છે ને મારા ભક્તની ઉપર જ્યારે અત્યાચાર થશે ત્યારે હું નિશ્ચિત આવીશ પ્રહલાદ મહારાજની રક્ષા કરવામાં. તો એ કથા આવતીકાલે આવશે, આખી કથા કે ભગવાન પોતાના ભક્તની કેવી રીતે રક્ષા કરે છે. પ્રહલાદ મહારાજની ઉપર આટલા મોટા મોટા અત્યાચાર થયા પણ ક્યારે જીવને બચાવવાની ઈચ્છા નથી કરી પોતાને કે હું મારા શરીરને સુખી કરું. ગમે જેટલું દુઃખ પડે ને, કદાચ આપણે વિમાન ઉપરથી પડી ગયા હોય ને તો આપણને શું યાદ આવે બોલો? નો, એ તો આપણે આ ખાલી કહીએ છીએ, એ તો જે સમય થયું હોય. અત્યારે બ્લડ કેન્સર થઈ ગયું હોય તો અત્યારે તમને ખબર પડી ગઈ છે કે બ્લડ કેન્સર થઈ ગયું છે અને મહિનામાં પટી જવાના છો, બોલો એ કેન્સરમાં ને કેન્સરમાં જ અડધો પટી જવાનો છે. પણ એ વિચાર નહીં કે લાવો હવે માળા કરી અને એક ચિત્તે હું ભગવાનમાં ધ્યાન લગાડું, મન લગાડું, ભગવાનનું ચિંતન કરું. પ્રહલાદ મહારાજની આ સ્થિતિ, 5 વર્ષનો બાળક પણ 24 કલાક જ્યાં જુઓ ત્યાં એને કૃષ્ણ જ દેખાય, બીજું કોઈ નહીં. સર્વ જગત, આખું જગત એને કૃષ્ણમય દેખાય, રામ જેવું દેખાય. જ્યાં જ્યાં જોવે ત્યાં એને કૃષ્ણ ને રામ જ દેખાય, બીજું કોઈ વસ્તુ નહીં. તો આવી દશા જો લાવી હોય, આટલી ઊંચી સ્થિતિ લાવી હોય તો એના માટે કેટલું ભગવાનનું નામ લેવાની જરૂર છે. એક દિવસ એવો આવશે કે ભગવાનના દર્શન તમને બધી જગ્યાએ થશે. એટલે ભગવાનની સેવા કરો, આરતી કરો, એમને દીપ અર્પણ કરવું જોઈએ. આ કારતક મહિનો આવે છે ને, આખો કારતક મહિનો ભગવાન કહે છે મને જે દીપ દાન કરે છે, એક દીવો લેવો અને દીવો રોજ ભગવાનને ખાલી 2 મિનિટ ભગવાનને દેખાડવાનો છે. આમ આખો કારતક મહિનો કે છે એ ડાયરેક્ટ મારા ધામમાં, શરીર જયારે છોડશે ને એ ડાયરેક્ટ વગળ માળા કરે મારા ધામને પ્રાપ્ત થઈ જશે. કારતક મહિનાની બહુ બધી મહિમા છે. આપણે પણ નવરાત્રી પછી આ કારતક મહિનામાં રોજ સાંજે આ દીપદાન કરશું. જ્યાં સુધી આપણે અહીંયા છીએ કથા ચાલશે ત્યાં સુધી તો નિરંતર આવી હરિકથા સાંભળતા લ્યો અને બધાને આમંત્રણ આપતા રહ્યો. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. Yeah.